તો આપણે આ બધા એના પાર્ટ છે એના એના જેને શું કહે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કે જે કોઈ પૂજા ભક્તિ સ્વાધ્યાય આરતી આદિ થી બધા ધર્મ તરફની પ્રેરણા વધે ઉત્સાહ વધે એના એક બધા એક રસ્તા એના એક ભાગ છે. તો આપણે બધામાં એ રીતે ઉત્સાહથી ઉમંગથી ભાગ લેવો જોઈએ. આપણે અહીંયા 6 ઢાળા ચાલે છે એમાં 5મી ઢાળનો હવે સારાંશ લઈએ છીએ. 151 હવે આવતો જયારે ચોથો આરો આવશે 81,000 વર્ષ પછી ચોથો આરો આવશે ત્યારે સૌથી પહેલા તીર્થંકર મહાપદ્મ તીર્થંકર થશે જે સૈનિક રાજાનો જીવ છે અત્યારના 81,000 વર્ષ. આ 5મો આરો છે 21,000 વર્ષનો છે પછી 6ઠો આરો આવશે 21,000 નો પછી રિવર્સમાં અત્યારના આપણે કઈ તરફ જઈએ છીએ 1 2 3 4 5 ને 6 પછી 5 પછી 6 5 4 3 એ રીતે આવશે. તો આ 5મો આરો 21,000 વર્ષનો 6ઠો આરો 21,000 નો પછી રિવર્સમાં 6ઠો આરો 21,000 નો અને 5મો આરો પણ 21 એ રીતે 84,000 એમાંથી કેટલા વર્ષ ગયા 85,000 વર્ષ ગયા એટલે 81,500 વર્ષ બાકી રહ્યા છે ત્યારે ચોથો વારો આવશે અને સૌથી પહેલા મહાપદ્મ તીર્થંકર થશે. ઘણો લાંબો છે આ તો 5મો 6ઠો નાના બાકી પેલો બીજો ત્રીજો ચોથા ઘણા લાંબા કાળ હોય છે. બહુ ખ્યાલ નથી એક સાગરમાં એ તો એને કલ્પકાલ કહેવાય 1 થી 6 સુધીનો 10 કરોડાખોળી ચોથા ને 5મા નો એક સાગર એક કરોડાખોળી સાગર જે હોય લાંબો ચોથો આરો છે. હવે આપણે 5મી ઢાળનો સારાંશ લઈએ. આ 12 ભાવના તે ચારિત્ર ગુણના આંશિક શુદ્ધ પર્યાયો છે. જે 5મી ઢાળમાં 12 ભાવનાની વ્યાખ્યા કરી વાત કરી આપણને સ્વરૂપ બતાવ્યું તે 12 ભાવના ખાલી વિકલ્પરૂપ નથી. ખાલી યાદ કરવું કે ભાષા બોલી લીધી ને આપણે વિકલ્પ કરી લીધો કસાયની મતલબ એ રૂપે નથી. ખરી સાચી ભાવના કઈ છે કે ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય પ્રગટ થાય તેમાં એ 12 ભાવના સમાય છે. તેથી તે સમ્યક દ્રષ્ટિ જીવને જ હોઈ શકે છે. આત્માનુભૂતિ થયું છે સ્વસંવેદન થયો એવા જ્ઞાનીને જ આ સાચી 12 ભાવના હોય છે. સમ્યક પ્રકારે આ 12 પ્રકારની ભાવનાઓ ભાવવાથી વિતરાગતાની વૃદ્ધિ થાય છે. સમ્યક દર્શન પૂર્વક સાચી રીતે જે આ 12 ભાવના ભાવે છે તો શું થાય છે વિતરાગતા વધે છે. એને તો વિતરાગતા અલ્પપણે હોય છે ચારિત્ર અલ્પપણે હોય છે પણ આ 12 ભાવનાની ભાવના ભાવતા એ વિતરાગતામાં એને વૃદ્ધિ થાય છે વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે. તે 12 ભાવનાનું ચિંતવન મુખ્યપણે વિતરાગ દિગંબર જૈન મુનિરાજને જ હોય છે. આ 12 ભાવનાનું ચિંતન મુનિરાજને હોય છે અને એ પહેલા પણ સમ્યક દ્રષ્ટિ અથવા મુનિ થવા પહેલા પણ ચિંતન કરતા હોય પણ મુખ્યપણે તેનું ચિંતન વિતરાગ દિગંબર જૈન મુનિરાજ. જૈનના મુનિરાજ કેવા હોય છે બાહ્યાંતર નિરગ્રંથ. જો બાહ્ય ને અભ્યંતર કોઈ પણ પરિગ્રહ હોતો નથી. પરિગ્રહ હોય તો સાચું સાધુપણું સાચું મુનિપણું એ આવી શકતું નથી. એટલો રાગ રહી જાય છે. પરિગ્રહ જો છે તો એટલો શરીર પ્રત્યેનો રાગ દેખાડે છે. તો એવા રાગની દશામાં સાચું સાધુપણું સાચું ઉપાધ્યાયપણું કે આચાર્યપણું આવી શકતું નથી. મુખ્ય પણ કારણ કે સમ્યક દ્રષ્ટિ હોય એને કઈ હંમેશા ન હોય. જયારે આવી ભાવનાનું અંતરરૂપ પરિણમન તો મુનિરાજને નિરંતર હોય છે ને. સમ્યક દ્રષ્ટિ હોય એ તો ગ્રસ્ત દશામાં એમાં હોય છે એટલે મુખ્યપણે નથી હોતું. મુનિ દશામાં તેવું ચિંતન વારંવાર થતું હોય છે વૈરાગ્યને કારણે એટલા માટે મુખ્યપણે. કારણ કે ગ્રસ્તપણામાં વિકલ્પો ને એવા ઘણા હોય છે ચોથે ગુણસ્થા અને 5મે જયારે મુનિરાજને આવી ભાવનાઓ વારંવાર હોય છે. વિતરાગ દિગંબર જૈન મુનિરાજને જ હોય છે અને ગૌણપણે સમ્યક દ્રષ્ટિને હોય છે. ગૌણપણે એનો એવો વિકલ્પ પણ ક્યારેક હોય, અને પરણતીમાં અલ્પ ચારિત્ર છે. મૂળ તો બાર ભાવનાને જો ચારિત્રની પરણતી લીધી ને, ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય, તો મુનિરાજની એનું પરિણમન તો ચાલુ છે, અને વિકલ્પ રૂપે પણ ઘણી વાર હોય. સમ્યક દ્રષ્ટિને અલ્પ ચારિત્ર છે એટલે ગૌણપણે લખ્યું છે, અને આવા વિકલ્પ પણ ક્યારેક હોય છે. જેમ પવન લાગવાથી અગ્નિ ભભૂકી ઉઠે છે, અગ્નિ લાગ્યો ફાયર લાગ્યો એમાં પવન આવે તો શું થાય છે, અગ્નિ એકદમ જોરદાર થાય છે, વધારે સ્પ્રેડ આઉટ થાય છે વધારે. તેમ અંતરંગ પરિણામોની શુદ્ધતા સહિત આ ભાવનાઓનું ચિંતન કરવાથી સમતા ભાવ પ્રગટ થાય છે. એમ અંતરમાં તો આત્માની ચારિત્ર ગુણની પરણતીની શુદ્ધતા તો હોય જ છે, એમાં સાથે આ વૈરાગ્યની બાર ભાવનાનું ચિંતન કરે છે તો તેનાથી વધારે શુદ્ધતા, વધારે સમતા ભાવ, અંતરમાં વિતરાગતા અને વૈરાગ્ય થાય છે. સમતા ભાવ, જગતના કોઈ પણ પદાર્થ મારા માટે સારો કે ખરાબ નથી એવી ભાવના, તેનું નામ સમતા ભાવ. બધું સારું એમ નહીં, બધા સરખા એમ નહીં, કોઈ સારું કે કોઈ ખરાબ એવું નથી. બાકી જેમ કે કોઈ પણ ધર્મ સારો કે ગમે, સજ્જને એટલો સારો દુર્જનને સરખો એમ નહીં. દુર્જનને સજ્જનને બેને જાણે, પણ કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોય તેનું નામ સમતા ભાવ કહેવામાં આવે છે. સોનાને સોના તરીકે જાણે, પિત્તળને પિત્તળ, પણ સોનું તે સારું ને પિત્તળ તે ખરાબ એવું જ્યાં રાગ દ્વેષ નથી તેને સમતા ભાવ કે તે પ્રગટ થાય છે, અને તેનાથી મોક્ષ સુખ પ્રગટ થાય છે. આ બાર ભાવનાના ચિંતનનું ફળ છે. સ્વસન્મુખતા પૂર્વક આ ભાવનાઓથી સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વિશેષ ઉપેક્ષા થાય છે. વિશેષતામાં લખ્યું શ્રદ્ધા અપેક્ષા એ તો છે જ ઉપેક્ષા, પણ આ બાર ભાવનાથી ચારિત્રની વૃદ્ધિ થાય તો વિશેષ એનાથી ઉપેક્ષા વૈરાગ્ય થાય છે. સ્વસન્મુખતા પૂર્વક આ પેલા પાયામાં નિયમ હોવો જોઈએ. સમ્યક દર્શન વગર ક્યારે પણ ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત, સુખની શરૂઆત થતી નથી. એટલે પહેલા સ્વસન્મુખતા તો થવી જોઈએ. એ સહિત આ ભાવનાનું ચિંતન કરતા સંસાર, ચાર ગતિ, બારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગ, શરીર અને પાંચ ઇન્દ્રિયના વિષયો, ભોગો પ્રત્યે વિશેષ ઉપેક્ષા થાય છે, અને આત્માના પરિણામોની નિર્મળતા વધે છે, વૃદ્ધિ પામે છે. આ બાર ભાવનાનું સ્વરૂપ વિસ્તારથી જાણવું હોય તો સ્વામી કાર્તિકેયાનુપેક્ષા, જ્ઞાનાર્ણવ વગેરે ગ્રંથોનું અવલોકન કરવું. સ્વામી કાર્તિકેય આચાર્ય હતા, એમણે તો આખો ગ્રંથ જ બાર ભાવના ઉપર લખ્યો છે. એનું નામ છે કાર્તિકેયાનુપેક્ષા. અને જ્ઞાનાર્ણવ પણ વૈરાગ્યનું શાસ્ત્ર છે, એ કોણે રચ્યું છે, શુભ ચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ કરીને શાસ્ત્ર વૈરાગ્ય માટેનું લખ્યું છે, એ વાર સ્વાધ્યાય કરવો જોઈએ. મોક્ષ માર્ગ પ્રકાશક માંથી હવે લખે છે, અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિને બુરા જાણી, હિતકારી ન જાણી, તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા નથી. શું છે, શરીરને ખરાબ જાણે, એના પ્રત્યે દ્વેષ કરે, એનું કઈ સાચું અનુપ્રેક્ષા કે બાર ભાવના નથી. કોઈ પદાર્થ ઘરમાં શું હોય, ગરીબી આવી ગઈ, શરીરમાં રોગ હોય, ઘરમાં કોઈ માનતા કરતા ન હોય, એટલે એને એમ શું થાય, આ સંસાર કેવો છે, ખારો છે, સંસાર દુઃખમય છે, એ કોઈ સાચો વૈરાગ્ય નથી. અનુકૂળતામાં પ્રગટેલો વૈરાગ્ય, ઉદાસીનતા, અનુકૂળતા આવતા એ ફેરા વગર રહેશે નહીં. તો અનિત્યાદિ ચિંતનથી શરીરને ખરાબ જાણે, એ તરફ દ્વેષ આવે, તિરસ્કાર આવે, અને હિતકારી ન જાણીને ઉદાસ થાય, તેનું નામ ખરેખર અનુપ્રેક્ષા નથી. કારણ કે એ તો જેમ પ્રથમ કોઈને મિત્ર માનતો હતો ત્યારે તેનાથી રાગ હતો, પાછળથી તેનો અવગુણ જોઈને ઉદાસીન થયો, એ તો એને રાગ દ્વેષ પેલા રાગ હતો, હવે એને દ્વેષ થયો, એને ઉદાસીનતા નથી થઈ, એને વૈરાગ્ય નથી. વૈરાગ્ય તો કોનું નામ કહેવાય, કે અનુકૂળતા કે પ્રતિકૂળતા બે થી વિરક્તિ થવી, તેનું નામ સાચી ઉદાસીનતા કહે છે. મોટા રાજમહેલ હોય, બધા ખમા ખમા કરતા હોય, પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હોય, તો પણ એમાંથી વિરક્તિ થાય, એના પ્રત્યે ઉદાસીનતા થાય એ સાચો વૈરાગ કહેવામાં આવે છે. તેમ પહેલા શરીરાદિથી રાગ હતો, પણ પાછળથી તેના અનિત્યાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો. પરંતુ એવી ઉદાસીનતા તો કેવી છે? દ્વેષ રૂપ છે. શરીર સરખું હોય ત્યાં સુધી તો બહુ મમતા થાય, અને હવે શરીરમાં રોગ આવે, કંઈક ફેરફાર થાય, ઘડપણ આવે, ત્યારે શું કે આ શરીર તો હવે અનિત્ય છે, નાશવાન. તો પહેલા નહોતી ખબર, હવે જ્યારે આ બધું ઇન્દ્રિયો શિથિલ થાય, ઓછું દેખાય, કાને સંભળાય ઓછું, એટલે એમ લાગે કે આ સંસાર નાશવાન છે, છોડવા જેવો છે. ક્યારે લાગ્યું? પોતાનો રાગ પોસાતો નથી તો એ ખરેખર એને વૈરાગ્ય કહેવામાં આવતું નથી. ગુરુદેવજી તો એ વૈરાગ્યનું ઘણું સુંદર વર્ણન કરતા કે 8-8 વર્ષના રાજકુમાર હોય કે મોટા રાજમહેલમાં એવા રહેતા હોય કે જેની નીચેની ટાઇલ્સ જેની હોય નીલમણીની, જેની ટાઇલ્સ લાદી હોય, એને કોઈ દી જમીન ઉપર પણ જેણે પગ મૂક્યો ન હોય એવા રાજકુમાર અંતરમાં વૈરાગ્ય જાગૃત થતા શું કરે છે? મોર પીછી કમંડલ લઈને નીકળી પડે છે. માતા પણ આંસુ કરતી રોકે છે. માતાને એ સમજાવતો બાળક કે અનંત વાર આપણે આવા સંસારમાં ભવો કેરાને છોડ્યા છે, અનેક વાર માતાને રડાઈ, પણ હવે હું મારે બીજી માતા કરવી નથી. એક વાર રોવું હોય તો માતા રોઈ લે, પણ હવે બીજી માતા મારે રડાવી નથી, મારે હવે જન્મ જ લેવો નથી. એવી અંતરની વૈરાગ્ય ધૂન જાગે અને આ બધું છોડીને ચાલી નીકળતા સી દ્રશ્ય કેવું હશે? એ જીવન ખરેખર ધન્ય જીવન આ કહેવાય. અનુકૂળતામાં રચા પચારે ને પ્રતિકૂળતામાં પછી રોવા બેસે એ કોઈ જીવન નથી. અનુકૂળતામાં કે મરણ થતા તો બધા સ્મશાને આવશે મૂકવા, પણ એ પહેલા જ હું સ્મશાનમાં જઈને આત્માની સાધનામાં ન રહું, આ સંસારના ભોગો તો અનંતવાર મેળવાને છોડ્યા છે, એમ પોતે અંતરની ખુમારીથી અંતરની ભાવનાથી જે ચાલી નીકળે છે એ ખરેખર ધન્ય અવતાર છે, એમનું ધન્ય જીવન છે, એમને સાચો વૈરાગ્ય છે. આત્મ સ્વભાવની સન્મુખતા પૂર્વક, અંતરની સ્થિરતા પૂર્વક, પરદ્રવ્ય પ્રત્યે ઉદાસીનતા, તે સાચો વૈરાગ્ય છે. બાકી પ્રતિકૂળતામાં એના પ્રત્યે જેને ભાવ આવે છે તો દ્વેષ છે. પણ જ્યાં જેવો પોતાનો અથવા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી તેને ભલા જાણી રાગ ન કરવો અને બુરા જાણી દ્વેષ ન કરવો. આ બે વાત હોય. વૈરાગ્યમાં શું હોય છે? અનુકૂળતા હોય તો રાગ નથી થતો, પ્રતિકૂળતા હોય તો દ્વેષ ન થતો, ત્યાં સાચો વૈરાગ્ય હોય છે. જેવો શરીરનો સ્વભાવ છે જાણે છે ઓળખે છે ભ્રમ છોડી દે છે. અજ્ઞાનતાથી શરીર સારું લાગતું એ ભ્રમ છોડીને તે અનુકૂળતા હોય તો પણ રાગ નથી, શરીરમાં રોગ આવે તો પણ તેના પ્રત્યે દ્વેષ નથી, એવી સાચી ઉદાસીનતા અર્થે, એવી વિતરાગતા માટે, એવી વિરક્તિ માટે. ઉદાસીન, ઉદાસીનતાનો અર્થ શું? એનો શાબ્દિક કેવી રીતે અર્થ થાય? ઉત્વત્તા આસન, ઉત્ત એટલે એનાથી રહિત આસન, એનાથી હવે વિરક્ત થઈ ગયું, એનાથી જુદું આસન. અત્યાર સુધી રાગ દ્વેષમાં એ બેઠો તો આસન એનું ક્યાં જમાયું હતું? પર પદાર્થ મારા છે, પર પદાર્થ સારા છે, આ ખરાબ છે, રાગ દ્વેષમાં એનું આસન હતું બેઠક. હવે એનાથી જુદું પડી ગયું, હવે આત્મામાં જે આવ્યું તેનું નામ સાચી ઉત આસન, ઉદાસીનતા, તેને સાચી ઉદાસીનતા કહેવામાં આવે છે. અને એના માટે અનિત્યતા વગેરેનું યથાર્થ ચિંતન કરવું તે જ સાચી અનુપ્રેક્ષા. આ અનુપ્રેક્ષા બાર ભાવનાનું એના ચિંતન શા માટે કરવું છે? ઉદાસીનતા માટે. શરીર આદિ પ્રત્યે દ્વેષ ભાવ નહીં, પણ એનાથી વિરક્તિ માટે સાચી અને બાર ભાવનાનું ચિંતન હોય છે. હવે 5મી ઢાળનો ભેદ સંગ્રહ છે લઈએ. અનુપ્રેક્ષા એટલે કે ભાવના, ઉપેક્ષા લેવાય, ઉપેક્ષા પણ લેવાય, ઉદાસીનતા કહો, ઉપેક્ષા લહો, વિરક્તિ લહો, કોઈ પણ શબ્દ લેવાય. એ તો આ તો ઉદાસીનતા એટલે પરથી ઉદાસીનતા, પરની ઉપેક્ષા. અનુપ્રેક્ષાના 12 નામ આપ્યા છે. અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ અન્યત્વ અસુચિ આશ્રવ સંવર નિદ્રા લોક બોધિ દુર્લભ અને ધર્મ એ 12 ભાવના જે આપણે આગળ આવી ગઈ. ઇન્દ્રિયોના વિષય 5 છે, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ. નિદ્રાના 4 ભેદ છે, અકામ સવિપાક સકામ અને અવિપાક. અકામ એટલે જેને કસાયની મંદતાથી થાય છે, કોઈ પણ કસાયની મંદતાથી સહેજે થઈ જાય છે તેનું નામ અકામ. કે સવિપાક એટલે ઉદયમાં આવીને ખરી જાય, એ કોઈ ધર્મનું કારણ નથી. અકામ નિદ્રા કે સવિપાક નિદ્રા એનાથી એને સુખ કે ધર્મ થવાનો નથી. પણ સકામ, સ એટલે સહિત, કામ એટલે પુરુષાર્થ, પુરુષાર્થ સહિત જે કર્મ ઉદયમાં આવ્યા પહેલા ખરી જાય તો તેને સાચી સુખરૂપ ધર્મની નિદ્રા કહેવામાં આવે છે. એનું નામ શું છે? અવિપાક. ફળમાં આપવા આવે એ પહેલા જ એનો ખરી જવું, નાશ થવું તેનું નામ અવિપાક કહે છે. યોગના 2 પ્રકાર, દ્રવ્ય અને ભાવ. પરિવર્તન 5 પ્રકાર થાય છે, ફેરફાર 4 ગતિમાં પરિભ્રમણની છે ને. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. દ્રવ્ય જુદા જુદા બીજા દ્રવ્યનો સંયોગ થાય છે. અત્યારના આ શરીર છે, આ ભાવ પૂરો થતા બીજું મળશે તે દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન. અત્યારના ભરત ક્ષેત્રનું આપણને એરિયા છે, બીજે બીજા ભાવમાં બીજે જઈએ તો એ ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન. અવસરપીણી, ઉસરપીણી, ત્રીજો, ચોથો, આરો, એમ જુદા જુદા સમય, એ કાળ પરિવર્તન. ભાવ પરિવર્તન, મનુષ્યમાંથી તિર્યંશ, દેવ, નારકી, જુદા જુદા ભાવ પરિવર્તન અને ભાવ પરિવર્તન. શુભાશુભ ભાવ પલટતા જાય છે તેનું નામ ભાવ પરિવર્તન છે. એમ 5 પ્રકારે આ જીવ અનંત કાળથી દ્રવ્ય પરિવર્તન સંયોગો બદલાવતો રહ્યો છે. જેમ કે ને કપડા જેમ બદલાવતો રહે છે વાઘા, એમ આ જીવ એક પછી એક નવા ભાવમાં નવા નવા દ્રવ્યો, નવા નવા શરીર, નવા નવા સંયોગ એ ધારણ કરે છે. નવા નવા ક્ષેત્ર, એને કોઈ એવું ક્ષેત્ર ખાલી નથી રાખ્યું કે જ્યાં જન્મોને મર્યો ન હોય. એવા પ્રણય લોકમાં જ્યાં એની મર્યાદા 9મી ગ્રહવેક સુધી, ત્યાં સુધીની મર્યાદામાં અનંત વાર, અરે જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ એકેન્દ્રીપણે જય આવ્યો છું, ક્યાંય બાકી નથી રાખ્યું. એક આત્માના અસંખ્ય પ્રદેશ સ્વક્ષેત્ર છે, ત્યાં કોઈ દી એને આત્માનો સ્વભાવમાં સ્થિર થઈને બિરાજમાન થયો નથી, એને ઓળખું નથી. કાળ, અવસર ઉસરપીણીના બધા કાળોમાં એ જન્મીને મરી ચીકો છે, પણ સ્વકાળ ક્યારે પ્રગટ ન કર્યો. સંયોગો ઘણા ભેગા કર્યા ઘણા દ્રવ્યોનો, પણ સ્વદ્રવ્ય શું છે એનું જ્ઞાન ન કર્યું. પર ક્ષેત્રમાં, આકાશના ક્ષેત્રમાં રેખડો, પણ અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં ક્યાંય એ સ્થિર થઈને રહ્યો નથી. પરકાળ, 12મા કાળમાં સિદ્ધ થઈને ક્યાં ગયો છે? સિદ્ધ થઈને જાય તો સારું છે, પણ પોતે એકેન્દ્રીપણે ત્યાં દુઃખી, એક બાજુ અનંત સુખી ને એક બાજુ અનંત દુઃખી. તો કાળ જે છે પરિવર્તન કર્યા, પણ સ્વકાળ, આત્માનો સમ્યક દર્શનના રૂપી સ્વકાળ એને ક્યારે પ્રગટ કર્યો નહીં. ભવ, એક પછી એક ભવ નવા નવા, 84 લાખ યોની, ગતિ તો 4 પણ યોની કેટલા છે? ઉપજવાના સ્થાનો 84 લાખ, એમાં પણ એક સ્થાન એવું બાકી રાખવું નથી. એક આત્માનો જે સ્વગતિ કહેવાય, મોક્ષ ગતિ કહેવાય, કે જ્યાંથી જઈને પાછા ન આવવું પડે એવી પંચમ ગતિ ક્યારે એને પ્રાપ્ત કરી નથી. એને શુભાશુભ ભાવ પર ભાવો કર્યા છે, પણ સ્વભાવને ક્યારેય પ્રાપ્ત કર્યો નથી. પછી મલદ્વાર, મલદ્વાર એટલે આ શું છે? આ બધા જેમ હોય ને ગટરના પાઇપમાંથી શું નીકળે એમ આ બધા શું છે? ગટરના પાઇપ જ છે કે નહીં? બીજું શું છે? એમ જેમ ત્યાંથી કચરો નીકળે છે એમ, અને છતાં આ જીવને આની મમતા રહે છે. તે ન લખે છે, 2 કાન, 2 આંખ, 2 નસકોરા, 1 મોઢું અને 2 મળમૂત્રના દ્વાર, એમ કુલ 9 દ્વાર છે. ત્યાંથી કચરો બધો, ગંદકી, અપવિત્ર વસ્તુ. અને આ વાત થોડી ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે જીન મંદિરમાં આવ્યા હોય ત્યારથી લઈને કોઈ પણ એવી અશુચિ કે એવી હોય એવી ન કરવું જોઈએ, કાનમાંથી મેલ, આંખમાંથી, કદાચ એવું કાંઈ લાગે તો રૂમાલ કે એવી જાતનું હોય કરવું. અને ખાસ બીજું એક નજરમાં કે બહાર બૂટ ચંપલ આપણે કાઢે છે, કોઈ ચંપલ બૂટ કાઢે તો એને ચંપલને કે બૂટને જો હાથ અડ્યા હોય તો હાથ ધોઈને પછી અંદર આવવું જોઈએ, કાઢીને ઉપર મૂકવા માટે કે હાથ અડે છે તો દરેકે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એ ચામડાની ને અશુચિ વસ્તુ છે બૂટ ચંપલ, તો તે હાથ ધોઈને પછી અંદરમાં આવવું જોઈએ. એટલે એ તો ઘણાને ટેવ ન જ હોવી જોઈએ, આંગળી જીભની કરીને પાનું ફેરવે છે એવું પણ હોવું ન જોઈએ, એ બધું અશુચિપણું છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જીન મંદિરમાં પવિત્ર જગ્યામાં કાંઈ છીંક આવી, ગમે તે કાંઈક આવ્યું તો રૂમાલનો કેવેનો ઉપયોગ કરવો જોઈએ. આવું જ જોઈએ, પણ અહીંયા એવું ન હોય તો ખરેખર તો જીન મંદિરમાં તે જ હોય વ્યવસ્થા, પણ આ એટલો ચામડાનું કે એવું કોઈ અડા હોય બૂટ ચંપલ કાઢતી વખતે તો એટલું તો ખાસ ધ્યાન રાખવું છે. નહીં પણ આપણે બધે જીન મંદિરમાં એવી વ્યવસ્થા હોય જ છે, પણ આ તો અહીંયા સામાન્ય પણ અહીંયા ન હોય એવું અહીંયા તો આપણે હાથ તો ખાસ તો ધોઈને આવવું છે. વૈરાગ્ય, સંસાર, શરીર અને ભોગ એ ત્રણેયથી ઉદાસીનતા, આખા સંસારથી ઉદાસીનતા. કદાચ દેવનો ભવ હોય એવી અનુકૂળતા હોય તો પણ એનાથી ઉદાસીનતા, તેનું નામ વૈરાગ્ય છે. કુધાતુ એટલે કે શરીરમાં પરવું, પરવું એટલે પસ્તાય, લોહી, વીર્ય, મળ, ચરબી, માંસ, હાડકા એ બધાને કુધાતુ અપવિત્ર વસ્તુ એ બધી એને કહેવામાં આવે છે. હવે એનો લક્ષણ સંગ્રહ. અનુપ્રેક્ષા એટલે કે ભાવના કોને કહે છે? એકેન્દ્રી જીવો આખા લોકમાં પથરાયેલા છે, અને જે સિદ્ધશિલા છે એ પણ એકેન્દ્રી જીવોની બનેલી છે. બાકી આખા લોકમાં સૂક્ષ્મ એકેન્દ્રી જીવો આખા લોકમાં પથરાયેલા, તો સિદ્ધ ભગવાન છે ત્યાં બાજુમાં પણ એકેન્દ્રી જીવો તો હોય છે, એ પણ એકેન્દ્રીની બનેલી છે. એ પૃથ્વી કા એકેન્દ્રી જીવો છે, એટલે તેની આજુબાજુ પણ જે આપણને અત્યારના કોઈ જીવ ન દેખાય પણ અહીંયા બધા પણ એકેન્દ્રી સૂક્ષ્મ જીવો તો રહેલા હોય છે. આખો લોક ભરેલા છે સૂક્ષ્મ એકેન્દ્રી જીવોથી. હવે આપણે ભાવના લઈએ, 12 ભાવનાનું કે ભેદજ્ઞાન પૂર્વક. જો સાચી ભાવના કોને કહેવાય? ખરેખર બહારથી બોલી જઈએ કે વિકલ્પ કરીએ એક સુભાવ વિકલ્પ એવો આવે સુભાવ રૂપનું છે, પણ ભેદજ્ઞાન પૂર્વક સાચી ભાવના ક્યાં હોય છે? ભેદજ્ઞાન પૂર્વક સંસાર, શરીર અને ભોગો વગેરેના સ્વરૂપનો વારંવાર વિચાર કરીને તે પ્રત્યે ઉદાસ ભાવ કરવો, એની ઉદાસીનતા કરીને આત્મામાં ઠરવાનો પ્રયત્ન અંદરમાં ચાલે તે સાચી ઉદાસીનતા છે. ખાલી વિકલ્પ કરીને અટકી ન જવું, એ પોતાના સ્વરૂપમાં લીનતા થાય ત્યાં સાચી અનુપ્રેક્ષા, ત્યાં સાચી ભાવના એને કહેવામાં આવે છે. ભેદ જ્ઞાન સૌથી પહેલા જેને આપણને સ્વસન્મુખતા એને અહીંયા ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન સહિત જ સંસાર, શરીર અને ભોગો વગેરેના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો, એ અનિત્ય છે, નાશવાન છે, અશુચિ છે, ક્ષણભંગુર છે એવો વિચાર કરીને આત્મ તરૂપનો વારંવાર પ્રયાસ થાય છે તેને ઉદાસ ભાવ, તેવા ઉદાસ ભાવને અનુપ્રેક્ષા કહે છે. અશુભ ઉપયોગ, હિંસાદિમાં અથવા કસાય, પાપ અને વ્યસન વગેરે નિંદાપાત્ર કાર્યોમાં પ્રવર્તિ. અશુભ એટલે પાપ ભાવ, તીવ્ર કસાય કોને કહે છે? હિંસા આદિ અથવા કસાયમાં પાપ અને વ્યસન, વ્યસન હોય છે ને, કેટલા પ્રકારના વ્યસન છે? 7 પ્રકારના વ્યસન છે. શિકાર કરવો, ચોરી કરવી, પછી જુગાર ખેલવો, પસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પ્રકારના વ્યસન, અને એ પ્રકારના ન હોય તો બીજા પ્રકારના પણ વ્યસન જે આપણને હોય છે કે જેને શું કે તમાકુ ખાવાનું કે સ્મોકિંગના કે એવા, એક આપણને મુમુક્ષુઓને પણ એવા શોભે નહીં, એમાં પણ એ તો 8 ઓલા છે જ પાપના, પા તો વ્યસનમાં. કારણ કે એવું સિગારેટમાં ને કે એમાં પણ ત્રસ જીવો, કારણ કે જે બનાવતા હોય છે એમાં પણ ત્રસ જીવોની ઘણી હિંસા થતી હોય છે, એટલે આપણના મુમુક્ષુ જીવોને એવી તીવ્ર હિંસાનું પાપનું કારણ બને એવી પ્રવૃત્તિ એના જીવનમાં હોવી ન જોવે. અસુર કુમારના દેવ, અસુર નામની દેવગતિ નામ કર્મના ઉદય વાળા ભવનવાસી દેવો, જે નીચે પેલી નરકમાં રહે છે ભવનવાસીના દેવો. ચાર પ્રકારના દેવો હોય છે, એમાં એક પ્રકારને ભવનવાસી હોય છે, એમાં અસુર નામ હોય છે. કર્મ આત્મા રાગાદી વિકાર રૂપે પણમે, તો તેમાં નિમિત્ત રૂપે હોવા વાળા જળ કર્મ ને દ્રવ્ય કર્મ. આમ સામાન્ય રીતે કર્મ જળ કર્મ તરીકે વપરાય, બાકી કર્મ ત્રણ પ્રકારના, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મ. અહીંયા કર્મ એટલે જળ કર્મ, જે પૂદગલ છે, જે આઠ કર્મો છે નાનાવણી દર્શનાવણી, એને અહીંયા દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ કહેવામાં આવ્યા છે. ગતિ નારક તિર્યન દેવ અને મનુષ્ય રૂપ જીવની અવસ્થા વિશેષને ગતિ કહે છે, તેમાં ગતિ નામ કર્મ નિમિત્ત છે. જે જીવને બહારમાં એવું શરીર અને અંદરમાં યોગ્યતા, આ જે શરીર છે તે ગતિ નથી, પણ અંદરમાં જીવની એ પ્રકારની યોગ્યતા હોય છે જેમાં નામ કર્મ નિમિત્ત હોય છે, તેને ગતિ કહેવામાં આવે છે. ગ્રેવયક સોળ માસ વર્ગથી ઉપર અને પહેલી અનુદેશથી નીચેના દેવોને રહેવાના સ્થાન, નવ પ્રકારના ગ્રવેક હોય છે એને ગ્રવેક. ગ્રવેક એટલે ગ્રીવા, આપણને જે મનુષ્ય ઉભો હોય તો અહીંયા ગળાના સ્થાને એને નવ ગ્રવેક કહેવામાં આવે છે. એ સોળ સ્વર્ગથી ઉપર હોય છે અને નવ અનુદેશથી નીચેમાં હોય છે. દેવ દેવગતિને પ્રાપ્ત જીવોને દેવ કહેવામાં આવે છે. તેઓ અણીમાં મહિમા લઘિમાં ગરિમાં પ્રાપ્તિ પ્રાકમ ઈસિત્વ અને વિસિત્વ એવા આઠ સિદ્ધિ ઐશ્વર્ય વાળા હોય છે. એ ઘણા હોય છે, મોટું રૂપ કરી શકે, નાનું રૂપ કરી શકે, લઘુ કરે, મોટું કરે, એ પ્રકારની ઘણી પ્રકારની એને રુદ્ધિઓ હોય છે, ઐશ્વર્ય હોય છે, તો તેને દેવ કહેવામાં આવે છે. જેમને મનુષ્ય જેવા આકાર વાળું સાતકુ ધાતુ રહિત સુંદર શરીર હોય છે. શરીર તો મનુષ્ય જેવું હોય, પણ શરીરના આવા મેલ હોય એવું એમાં હોતું નથી, એને સુંદર શરીર હોય છે. ઘડપણ કે એવું એને બાળકપણું ઘડપણપણું એવું હોતું નથી. બારમાં વૈકરિક શરીર હોય છે, એટલે નાનું મોટું રૂપ બધું એ કરી શકતા હોય છે. ધર્મ દુઃખથી મુક્તિ અપાવનાર, આ આપણે ધર્મનું ક્યારેય સાચું સ્વરૂપ સમજ્યા નથી. ધર્મ એટલે આપણે શું સમજીએ, અહીંથી કંઈક દેવગતિમાં જાશું, સ્વર્ગમાં જાશું, કંઈક સારું મળશે એટલે આપણે માનીએ કે મને ધર્મ થઈ ગયો. ધર્મ સ્વર્ગને અપાવે કે ધર્મ દુઃખથી મુક્તિ અપાવે, મોક્ષ અપાવે? સ્વર્ગને અપાવે તેનું નામ શું કહેવાય છે? પુણ્ય કહેવાય છે, એનું નામ ધર્મ ન કહેવાય. નરકને તિર્યંચ જે ગતિ અપાવે તેને પાપ કહો છો, અને જે સ્વર્ગ અપાવે તેને પુણ્ય કહો. પણ ધર્મ શું છે? ચાર ગતિથી રહિત, ચાર ગતિના દુઃખથી રહિત મોક્ષ અપાવે તેનું નામ ધર્મ કહેવામાં આવે છે. દુઃખથી મુક્તિ અપાવનાર, આપણને તો શું થાય છે કે અહીંયા મનુષ્યમાંથી સ્વર્ગમાં જાય એટલે આપણને શું થાય, મેં ઘણું સારું કામ કર્યું. ઘણા પાછા વર્ણન પણ કરે, આ ભાઈ બહુ ધર્મિષ્ઠ હતા, બહુ ધર્મ કર્યો. ધર્મ કર્યો તો કે સ્વભાવ કર્યો તો, બે વચ્ચેનો તફાવત આપણે જાણવો જોઈએ. ધર્મ તે સ્વભાવ રૂપ નથી અને સ્વભાવ તે ધર્મ રૂપે નથી. નિશ્ચય રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ, જેનાથી આત્મા મોક્ષ પામે છે તેને ધર્મ કહેવામાં આવે છે. નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ સ્વરૂપ જે મોક્ષ માર્ગ છે અને જેનાથી આત્મા મોક્ષ, મોક્ષ એટલે મુકાવું, મોક્ષ એટલે મુકાવું. શેનાથી મુકાવું? દુઃખથી, ચાર ગતિથી, બંધનથી મુકાવું તેનું નામ મોક્ષ. અને આવું જે મોક્ષ આપે તેને ધર્મ કહેવામાં આવે છે. સહી પણ મુકાવું, એમ મોંથી મુકાવું, દુઃખથી મુકાવું, મોંથી મુકાવું, એ પણ મોક્ષ કહેવાય. મોક્ષનો અર્થ મુકાવું. શેનાથી મુકાવું? દુઃખથી. દુઃખને મોહ કહો, સંસાર કહો, ગમે તે શબ્દ વાપરી શકાય. ત્યાં એના રહેવાના સ્થાન હોય, એને ભવનવાસીના દેવના સ્થાન ત્યાં હોય છે. ચાર પ્રકારના દેવો છે ને, એ બધા ત્યાં રહેતા હોય છે, ભવનવાસીના દેવો. મોક્ષ એને સ્વર્ગ ગતિ છે અને સ્વર્ગમાં એ હલકા જાતિના છે. ધર્મના જુદા જુદા લક્ષણ અથવા ધર્મની જુદી જુદી વ્યાખ્યા કઈ રીતે છે? વસ્તુનો સ્વભાવ તે ધર્મ કહેવામાં આવે છે. કઈ વસ્તુનો સ્વભાવ? દરેક વસ્તુ ને માટે આ લાગુ પડે છે. દરેક વસ્તુ નો પોત પોતાનો જે સ્વભાવ છે તેને તેનો ધર્મ કહેવામાં આવે. જેવી રીતે કહીએ કે લીંબુ નો ધર્મ શું છે, ખટાશ છે. ગોળ નો સ્વભાવ શું છે, મીઠાશ છે. તો એનો ધર્મ છે. જે જેનો સ્વભાવ તેને તેનો ધર્મ કહેવામાં આવે છે. તો આત્માનો સ્વભાવ શું છે, જાણવું. તો જાણવું તે ધર્મ છે. રાગ દ્વેષ મોહ અજ્ઞાન કરવા એ ધર્મ નથી. જેનો જે સ્વભાવ, આત્માનો સ્વભાવ જાણવું, દેખવું, ચેતના છે. સમ્યક દર્શનના ચરિત્ર આત્માનો સ્વભાવ છે. તો તેને એનો ધર્મ કહેવામાં આવે છે. અહિંસા આપણે કહીએ છીએ, અહિંસા પરમો ધર્મ. પણ કઈ અહિંસા? કે રાગ દ્વેષ ની ઉત્પત્તિ ન થવી તેનું નામ અહિંસા, અને રાગ દ્વેષ ની ઉત્પત્તિ થવું તેનું નામ હિંસા કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે અહિંસા શબ્દ આવે એટલે નજર ક્યાં પહોંચે? પર જીવોને બચાવવા, ન મારવા, એના તરફ નજર પડે. પણ બીજાને માટે આપણે પર થયા કે નહીં? તો આપણે આપણી જાતને બચાવી શકીએ કે નહીં, કે બીજો જ આપણને બચાવે? જેમ આપણે બીજાને બચાવવાનો વિચાર કરીએ છીએ, એમ મને કોણ બચાવશે? કે હું પણ મારા આત્મા ઉપર દયા કરું, કરુણા કરું, અહિંસા કરું. કે રાગ દ્વેષ થી મારો આત્મા કેવો થાય છે? દુખી થાય છે, ચાર ગતિમાં રખડે છે. તો રાગ દ્વેષ ન કરીને હું મારા આત્માને સુખી કરું, તે સાચી અહિંસા, અને તેને સાચો ધર્મ કહેવામાં આવે છે. ઉત્તમ સમાધિ 10 લક્ષણ, તે ધર્મના 10 લક્ષણ છે, ધર્મનું સ્વરૂપ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય, એ 10 ધર્મના લક્ષણ છે. ચારિત્ર રૂપી ધર્મ છે, એના 10 લક્ષણ છે. અને નિશ્ચય, રત્નત્રય, તે પણ એક ધર્મનું સ્વરૂપ છે. પાપ, મિથ્યા દર્શન, આત્માની ઊંધી સમજણ અને હિંસા સુધી અશુભ ભાવ, તે પાપ છે. બધું પાપમાં આવે. સૌથી મોટા મોટું પાપ જગતમાં હોય તો તે મિથ્યાત્વનું છે. મિથ્યાત્વને વશ થઈને આ જીવ કેવું પાપ કરશે એનો કોઈ ભરોસો, ગેરંટી નથી. આપણને સામાન્ય રીતે બધા જીવોને શેનો ડર હોય છે? કે બહુ પાપ કરશું તો નરકમાં જશું. પણ જીવને મિથ્યાત્વના ફળમાં હું નિગોદ ચાલ્યો જાય એ વાત એને ખ્યાલમાં આવતી નથી. હજી 7મી નરકમાં જશે તો પણ એ કેવો છે? પંચેન્દ્રી, સંઘની પંચેન્દ્રી, ત્યાં પણ હજી સમ્યક દર્શન પામવાની લાયકાત છે, અવકાશ છે, ચાન્સ છે. ભલે ગમે તેવા પાપ કર્યા હોય, 7મી નરકમાં જાય તો પણ એને આત્માનો અનુભવ, સમ્યક દર્શન, ધર્મ કરવાનો ચાન્સ છે. અને એમાંથી તો વધારે વધારે 33 સાગર થી તો બહાર નીકળશે. પણ નિગોદમાં જશે ત્યાં શું છે, અનંત કાળે માંડ નીકળવાનો અવસર. અને પ્લસ એટલું જ્ઞાન એનું અવરાઈ જશે કે હું આત્મા છું કે નહીં એ વિચારવાનો પણ એની પાસે અવસર નથી. એટલે આપણને બહારના પાપનો ડર લાગે છે. તીવ્ર કોઈ કસાય કરે, ગુસ્સો માન કરે, તો આપણે એને શું કહીએ? કે ગુસ્સો બહુ સારો નથી, કસાય બહુ સારો. પણ એને તે જ વખતે ઓલા કરવા એવો કહેવાનો હેતુ નથી, પણ એની સાથે આ મિથ્યાત્વનું મહાપાપ છે એ જીવને ખ્યાલમાં આવતો નથી. મિથ્યાત્વના પાપથી નરક નિગોદમાં એવો ચાલ્યો જાય છે, એનું જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગે થઈ જાય. માટે મોટું પાપ મિથ્યાત્વનું છે, એ છોડવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. આત્માની ઊંધી સમજણ એટલે મિથ્યા જ્ઞાન અને હિંસાદી અશુભ ભાવ. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ ને પરિગ્રહ, એ બધા અશુભ ભાવને પણ પાપ કહેવામાં આવે છે. ક્યાં બે રીતે? એ તો મિથ્યાત્વના 2 પ્રકાર છે, ગ્રહિત અને અગ્રહિત. કુદે કુગુરુ શાસ્ત્ર ને માને તેનું નામ ગ્રહિત છે, અને અનાદિની જે સાત તત્વની ભૂલ લઈને આવે છે તેનું નામ અગ્રહિત છે. એ બધું સાથે એમાં આવી જાય, સાથે બધું આવી જાય. તો પછી પુણ્ય, દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રતાદિના શુભ ભાવ એટલે મંદ કસાય, તે જીવના ચારિત્ર ગુણની અશુદ્ધ અવસ્થા છે. હિંસા આદિ પાપ છે, એની સામે દયા કરે, કોમળતા કરે, બીજા જીવની અહિંસા પાળે, દાન આપે. દાન આપે એટલે શું? ખરેખર ઘણી વાર આપણે શું કરીએ છીએ, દાન આપીને લોભ ઘટાડીએ છીએ, પણ માન જાહેર, નામ જાહેર કરીને માન લઈએ છીએ. તે તો એક કસાય છોડીને બીજો કસાય લીધો, એમાં શું ફરક પડ્યો? એટલે એક કસાય છોડીને બીજો કસાય લે છે એમાં એને કઈ ફાયદો, ધર્મ તો નહીં પણ પુણ્ય પણ એને થતું નથી. તો દયા, દાન, દાન પણ એવું હોય, અને હંમેશા દાન કેવું હોય? સુપાત્ર દાન હોવું જોઈએ. બારમાં આપણે ગમે ત્યાં ચેરિટીને એમાં આપીએ, એની કરતા દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવનામાં આપેલું દાન યોગ્ય દાન છે. તો એના માટે દાન યોગ્ય અને યોગ્ય વસ્તુનું બે એમાં ધ્યાન રાખવું જોઈએ. દાનમાં યોગ્ય વસ્તુનું અને યોગ્ય વ્યક્તિને, યોગ્ય પાત્રે અને યોગ્ય વસ્તુ એ હોય તો તેને સાચું દાન. અને એ પણ કેવું હોય છે? માન વગર સહજ ભાવે. દાનમાં પણ એવા પ્રકાર આપે છે કે દાન આપે ને અંદરમાં પછી આકૃતા રહ્યા કરે કે ભાઈ મારે તો આપવું પડ્યું, એ આવ્યા એટલે મારે કઈ ના ન પાડી, એવી આકૃતાથી દાન આપે તો પણ એ યોગ્ય દાન નથી. પછી માન ખાતર આપે કે મારું નામ રાખશો તો હું આટલા આપીશ, તો એવી શરત મૂકીને દાન આપે, અથવા કોઈ કે તમે દાન આપો છો પણ મને એનો ચેરમેન બનાવો, મંડળનો જે કોઈ બારમાં, તો એ એનું યોગ્ય દાન નથી. પોતાની અંતરની ભાવનાથી કે મને આ વિતરાગનો ધર્મ મને રૂચ્યો છે, મને ગમ્યો છે, એ પામીને હું સુખના રસ્તે જાઉં તો જગતના જીવો પણ એ માર્ગને કેમ પામે, એવી ભાવનાને માટે આ વિતરાગ માર્ગની, ધર્મની પ્રભાવના થાય, લોકો સુધી વાત પહોંચે એવી નિરપેક્ષ ભાવનાથી, એની પાછળ બીજી કોઈ આકાંક્ષા ન હોય એવી ભાવનાથી દે તો સાચું દાન એને કહેવામાં આવે છે. પૂજા, ભક્તિ, જિનેન્દ્ર દેવની પૂજા. અને ખરેખર તો આપણે અહીંયા ચાલે જ છે આ પ્રસંગને અનુલક્ષીને, તો રજા હોય અથવા તો ખાસ આવા પર્વના દિવસો આવતા હોય ત્યારે ખાસ એ પ્રકારે નિવૃત્તિ લેવી જોઈએ. કોઈ હોય, ધંધો હોય, નોકરી હોય, તે પ્રકારે રજા, બહારમાં કોઈ કારણ હોય તો કેમ રજા લઈએ છીએ કે નહીં, એડજસ્ટમેન્ટ કરીએ છીએ કે બે કલાક વહેલો આવીશ કે બે કલાક મોડો જઈશ. તો આ તો આપણે આત્માના માટે છે, આપણા હિતને માટે છે. તો આવા પ્રસંગો આવતા હોય, કોઈ પણ પ્રસંગ, તો તે દિવસે એને ખાસ નિવૃત્તિ લઈને ભાર લેવો જોઈએ. કોઈ એમ બાનું ના હોય કે અમે તો શું કરીએ છીએ, નોકરી કે આ તે કરતા હોય, જોબ હોય, એમાં ન મળે એમ ને, એને એ રીતે ભાવનાથી ખાસ પ્રયત્ન કરવો જોઈએ. ન મળે તો જુદી વાત છે, પણ પ્રયત્ન તો એને કરવો જ જોઈએ. એમ ન હોય કે ભાઈ ગુરુદેવસિંહ જન્મ જયંતિ આવી છે તો બુધવાર હોય તો ક્યારે ઉજવશું આપણે, આપણને ટાઈમ મળે ત્યારે, એમ ન હોય. કોઈના લગ્ન હોય, સાવ નિયરેસ્ટ રિલેટિવ હોય, તેને આપણે શું કહેશો, તમે રવિવાર રાખજો તો હું આવીશ, એમ કરીશ? ત્યાં કેમ કરતા નથી, ત્યાં તો પહોંચી જાય છે ને. ત્યાં શું આપણે વિચાર કરીએ છીએ કે હું ત્યાં નહીં જાઉં તો શું લાગશે, એને ખરાબ લાગશે. દુનિયાને ખરાબ ન લાગે, રિલેશન મેન્ટેન કરવા માટે ગમે તે કરવા તૈયાર થાય, તો તારા આત્મા પ્રત્યે તને કઈ નથી, તને આત્મા પ્રત્યે તારી ડ્યુટી, ફરજ છે કે નહીં, જવાબદારી છે કે નહીં, કે આવા વિતરાગ માર્ગના પ્રભાવક જ્ઞાનીઓના જન્મ જયંતિ કે આવા પ્રસંગો આવતા હોય તેને ખાસ એ રીતે વધારે વિશેષતાથી નિવૃત્તિ થઈને પ્રસંગ ઉજવાય એવું એને કરવું જોઈએ. એટલે કોઈ પણ પ્રસંગ અહીંયા જે ખાસ ઉજવાતા હોય એ દિવસોમાં એને ખાસ એ રીતે પ્રયત્ન કરીને કરવું જોઈએ. જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામમાં એમ ન સમજવું કે સાંજના એક પ્રોગ્રામ હોય અથવા તો આપણે સ્વાધ્યાય વાંચન હોય એમાં જ જવું, બીજામાં ન, એમ પણ ન હોય. પૂરા પ્રોગ્રામમાં જે હોય પ્લસ એ રીતે રજા લઈને કે એ રીતે ઉલ્લાસપૂર્વક. આ માર્ગ સેના માટે છે? પોતાના કલ્યાણ માટે. એમ ના સમજવું હું આ કરીશ તો મને નુકસાન થશે, ઉલટાનો પાપ ભાવ કરીને તો નુકસાન તો કરી જ રહ્યો છે. અહીંયા ઉલટાને એને આત્માને આગળ વધવાનો એને માર્ગ મળશે, નુકસાન કોઈ થવાનું નથી. ભલે શુભ ભાવ છે એનાથી ધર્મ નથી, પણ છતાં એવો ભાવ એના જીવનમાં હોવો જ જોઈએ. ટાઈમ તો ઘણો થઈ ગયો, આપણે ફરી